સંત રામ સાચું ભણ્યા રે, ભણીને ભણાવે રે, ભણીને ભણાવે રામ, બે અક્ષરમાં લાવે રે. કેવું ભણાવ્યું? ભણતર ભણી રહ્યા રે, બાવનની બહારું રે. બાવન અક્ષરની અંદરનું નહીં, એ તો જગતનો વ્યવહાર છે. આપણો કક્કો બારાખડી છે ને, એમાં બાવન અક્ષર, એમાં તો ઘણી બધી વાતો અને વિચારો આપણે એ અક્ષરોથી બનાવી શકીશું, શબ્દો બનાવીશું, વાક્યો બનાવી શકીશું, પુસ્તકો પણ બનાવી શકીશું, મોટા મોટા ગ્રંથો લખી શકીશું. પણ એ બાવન છે ને, ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી, જેહને જે ગમ્યું તેને. એટલે મહારાજ તો કે છે કે બાવનની બહારું. મહારાજ ભણાવે છે, કયું શું ભણાવતા હશે? ભણતર ભણી રહ્યા, ભણી ગણીને આપે થયા, અને આપે જોયું આપ. એ શું હશે? આપે જોયું આપ. અહીંયા કહ્યું એ જ તમે અને એ જ તમારા ધણી. જે શબ્દોમાં ત્યાં આગળી વાત બતાવી છે, એ જ વસ્તુ અહીંયા આગળી બતાવી. પ્રભાતની અંદર જે બતાવ્યું કે તમે જ એની અંદર છો અને એ જ તમારું સ્વરૂપ, તો એ જે આત્મદર્શન અને માનવ જીવનના ઘૂંચાયેલા ઘૂંચળા મહારાજ કાપ્યા છે, એનો ખોલ્યા છે, ઘૂંચાયેલા ઘૂંચળિયા કાપ્યા. ગુરુજીએ આત્મ સુખ આપ્યા. જીવનના ગમે એટલા અટવાયેલા ઘૂંચળા હોય ને તો મહારાજ કાપ્યા લે છે, એને એને ખોલી આપશે અને આત્મ સુખ આપશે. ભણતર ભરી રહ્યા બાવનની બહાર, અને આપે જોયું આપ. બસ પોતે જ પોતાનું દર્શન કરી લીધું. જ્યાં સુધી માણસ આ દુનિયાની માથાકૂટની અંદર ફસાયેલો રહે છે ને, ત્યાં સુધી પોતાનામાં આવી શકતો નથી. એમને મેં જોજો, જે માણસ દુનિયાની ખટપટમાં બહુ પડતો છે ને, ઘરમાં નહીં રહી શકતો હોય. દોડાદો દોડાદો દોડાદો, ઘરમાં પૂછે બેસો તો ખરા, આમ આવો છો ને ચાલ્યા જાઓ છો, ઘર ઘર છે, ખ્યાલ આવે છે કે નહીં, એમ કેવું પડે છે ને ઘણી વાર. તો એ જે એક વ્યવહારિક અવસ્થા થઈ કે માણસ ઘરમાં ટકે નહીં, ઘરમાં ટકે નહીં, બહાર બહાર. કારણ દુનિયાની પ્રપંચ જાળમાં એટલો બધો છે કે પોતે બેસવા ઘરમાં બેસવા ત્યાં નથી. એમ વૃત્તિઓથી ને મનથી ભટકતો માણસ એ પોતાની અંદર બેસવા તૈયાર નથી, બેસી શકતો નથી. બહાર એને કોઈ કહેનાર નહીં હોય કે શું બહાર રખડ્યા કરો છો, ઘરમાં બેસો. છે કોઈ કહેનાર? આપણી જાતને આપણે કોઈ દિવસ કહ્યું? મનથી, વ્યવહારથી, ઘણી બધી બાબતોથી, ચલો આજે મન થયું છે ફરવા જવાનું, અડધી રાત થાય ને ચલો માણેક ચોકની અંદર લારીએ ખાવાનું મન થયું, દોઢ મૂકી. કોઈ દિવસ ઘર અંદર બેસવાનું મન થયું? પેલા વ્યવહારિક ઘરમાં તો કે શું બહાર થોડું તો ઘરમાં બેસવા, કોકે કહેનાર મળશે, પણ આપણને આપણા પોતામાં બેસવા માટેનું કહેવા વાળું કોણ? કોઈ નહીં મળે. ક્યાં તો પોતાનો આત્મા મળશે, અને કદાચ આપણું જીવન સદગુરુને સોંપી દીધું છે ને, તો સદગુરુ કહેશે કે બેસ, પેલો મારી પાસે બેસ, અને પછીથી તારી અંદર, તારા પોતાની અંદર બેસ. આપે જોયું આ પર, અને એ છે માણસના જીવનની જે અશાંતિ છે, જે દુઃખ છે, ઉપાધિઓ છે, એમાંથી બહાર નીકળવા માટે કોઈ સદગુરુ પાસે જવું પડે, અને સદગુરુ એક જ આપી, કંઈક એવું આપી દે, લે. અને એ ચમત્કાર, એ કૃપા હોય, ચમત્કાર નહીં, ગુરુ મહારાજનો અનુગ્રહ. અનુગ્રહ મળી ગયો એટલે બસ એને જાણે કે કોઈ સમ્રાટ રાજાને ત્યાં ઘર જન્મ લઈ લીધો. રાજાને ત્યાં જન્મ લીએ પછી કશું વાંધો આવે? ત્યાં કમાવા જવું પડે એમ. બસ સદગુરુની પાસે પહોંચી ગયા એટલે જાણે કોઈક સમ્રાટને ત્યાં કોઈ કોઈ અતિ સંપન્નને ત્યાં જન્મ મળી ગયો એવું માનજો. રાજાને ત્યાં જન્મ મળે તો રાજકુમાર જ કહેવાય, અને નહીં કશું નિરાતે આનંદ ને સુખ એમ. સદગુરુ ના થઈ ગયા પછીથી સમજી લેવાનું કે રાજકુમાર કરતા પણ મોટા થઈ, કારણ ત્યાં આગળ આત્મ ધન લાધ્યું રે. આ કાગળિયા નું ધન નહીં, આત્મ ધન લાધ્યું રે, વાસના લિંગ ગળ્યું. બસ એ જે આત્મધન મળે અને એમાંથી જાગ્રત થઈ જાય એને માટે કહે છે એ જ તમે અને તમારા, એ જ તમે એના માલિક છો, તમારી સંપત્તિના આત્મધન આત્મા એ જ તમે છો, અને આત્માનું આનંદનું જે ધન છે એ તમે એના માલિક. સોહંગ શબ્દમાં સદગુરુએ બતાવ્યું, મંત્રની અંદર જે આપ્યું, સોહંગ એ તો બ્રહ્મ છે, દેહ સ્વભાવે દેહ, શરીર એ શરીર છે, પાંચ ભૌતિક છે, અને આત્મા એ આત્મા. આંટી ઘાંટી એ છે મોટી, એ મોટામાં મોટી આંટી છે, નહીં છોડી શકાય. મરણ તણી ઘાંટી છે મોટી, એ ધોકો છે અમને રે. સ્વામીજી એક સંશય ભારે, પૂછું તે મને કહેજો. પૂછવાનું એટલું જ અપેક્ષા એટલી, મહારાજ જીવ જીવ ઈશ્વર શું કહો, નિર્મળ નામી રે. વાસના કેમ જાય કહો, નિર્મળ નામી રે. બહુ સરસ પ્રશ્નો કર્યા છે લક્ષ્મણદાસજી મહારાજે કે આ કેવી રીતે છૂટે, આમાં કેવી રીતે આગળ વધાય, ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. એની અંદરથી હોય લક્ષ્મણ ચંત ની ચંત નિર્મળ નામી રે. પ્રભુ આપ જો એને ચેતવો ને તો એ લક્ષ્મણદાસ પણ ચેતી જાય અને એ આપના રંગની અંદર ભળી શકે. આવી ઉત્તમ અવસ્થા પ્રાપ્ત કરવા માટે કોઈક સદગુરુનું શરણું લેવું પડે, અને સદગુરુ જો પ્રાપ્ત થઈ જાય અને સદગુરુના વચનની અંદર વિશ્વાસ રહી જાય, વચન તણો રાખી વિશ્વાસ, કુકલ્પનાનો કરજે નાશ, ઉપાધિથી અળગો રહે. વચન તણો રાખી, સૌથી પહેલા વચનની અંદર વિશ્વાસ, ગુરુના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ. ગુરુના વેણનો રાખો એક ભરોસો, આપકો મુજે સદા મહારાજ. એક ભરોસો, એક બલ, એક આશ, વિશ્વાસ, તુલસી ગહુન રામ સો સાહિબ દિલની. ભગવાન જેવો કોઈ મહાન ઉદાર નથી, પણ એમાં આપણને શાસ્ત્ર વચનની અંદર, વેદ વચનમાં કે ગુરુ વચનમાં વિશ્વાસ હોય. ગુરુ વચનમાં જો વિશ્વાસ હશે તો જ ઉતરશો ભવપા. આ અવસ્થાને માટે, જીવનના ગૂંચણાને ઉકેલવા માટે, અને જે આત્માનો આનંદ, જે આત્મસુખ છે એ પ્રાપ્ત કરવા માટે કોઈ સદગુરુનું શરણ. અને સદગુરુ જ્યાં ઠરાવશે, જ્યાં બેસાડશે, એ અવસ્થાએ શિષ્ય પણ માગણી કરે કે જ્યાં ઠરાવો છો ત્યાં અમે ઠરશું રે. સદગુરુના શબ્દની અંદર વિશ્વાસ હોય તો જ આપણું જીવન ઠરે એના ગૂંચળા ઉકેલાશે. કોઈ પણ મહાપુરુષને આપણે આપણા જીવનની અંદર એનો સ્વીકાર કરી લઈએ, આ મારા જીવનનો માર્ગદર્શન માર્ગદર્શક છે, મને જે કઈ માર્ગ બતાવશે, જે રસ્તો હશે બતાવશે, એમાં મારું કલ્યાણ હશે. અને તો જ પેલું બાવન થી પડ્યો બારણે તે પ્રી છે ભવપા. બાવન અક્ષરની જે આ માથાકૂટ છે ને આખું જગત, એની અંદર ઘણી બધી વાતો, ઘણું બધું રચાયેલું, ઘણું બધું લખાયેલું છે, પણ જે બાવન થી બહાર નીકળી જાય એટલે એનો અર્થ મૌન. બાવન અક્ષર માંથી એક પણ અક્ષર બોલવાનો નહીં. બાવન થી પડ્યો બારણે, જેમ ઘરની અંદર જરૂરિયાતની વસ્તુ હોય તે રાખીએ અને બાકીનો કચરા તરીકે બહાર ફેંકી દઈએ છીએ, એમ બાવન થી પડ્યો બારણે નો અર્થ એક જ થાય કે બાવન નો કચરો નાખી દો બહાર. તો પછી રહ્યું શું? એકમાત્ર ઓમકાર અને પોતાનું સોહમ, એને રાખી લો, બાકીનું ફેંકી દો. કચરો હોય તો કાઢી જ નાખવો પડે, ગમે એટલી કિંમતી વસ્તુ લઈ આવ્યા હઈએ, પણ એ કિંમતી વસ્તુને લઈ આવીએ એટલે એની ઉપરનું જે બધું હોય પેકિંગ બધું કાઢી નાખવું પડે, ગમે એટલું કિંમતી હોય તો. એમ જો અંદરની વસ્તુનો આનંદ માણવો હોય ને સુખ ભોગવવું હોય તો ઉપરનો કચરો બધો જ કાઢી નાખવો પડે. અરે ઉપરનો નહીં, અંદરનો કાઢી નાખવો પડે. અંદર બિયા ઠરિયાન ગોટલા હોય તો હોય કે ના હોય, એને કાઢી નાખવા પડે. ઉપરનો કચરો કાઢી નાખવો પડે અને અંદરનો કચરો કાઢી નાખવો પડે, પછી જે રે એને ભોગવે. જેમ શાકભાજીને ઉપરથી છોલી નાખીએ છીએ અને જરૂર પડે તો નકામા અંદરના બિયાઈ કાઢી, એમ જીવનમાંથી પણ જેને સાર રૂપ જોઈએ છે, જેને સાર જોઈએ છે, જેને સુખ શાંતિ જોઈએ છે, તે ઉપરનો કચરો કાઢી નાખે અને પછી અંદરનો પડેલો જે કચરો હોય ને એને ઓપરેશન કરીને કાઢવું પડે. અંદરનો કચરો જલ્દી ના નીકળે, ઓપરેશનમાં કેટલી પીડા થાય છે, કેટલો ખર્ચો થાય છે, કેટલો સમય લાગે છે. એમ આપણા જીવનની અંદર પણ તરત ને તરત બધું નહીં થઈ જાય, ઓપરેશન થાય કેટલું સુઈ રહેવું પડે, કેટલી એને દવાઓ ખાવી પડે, એ ચીરો મૂકે કેટલું દર્દ થાય છે પછી. તો જીવનની અંદર આગળ ઈશ્વર સુધી પહોંચવા માટે જે કઈ ઓપરેશન થતા હોય કે જે કાઢી નાખવાનું હોય અંદરથી બહારથી, એના માટે થોડી પીડા થશે, સમય લાગશે, એ સમય માંગશે કે થોડો આટલો સમય દો. એમ જીવનને વાંચવા માટે, જીવનને ઉકેલવા માટે, એના ગૂંચળા ઉકેલવા માટે પણ સમય જોઈએ. અને એ તમારી પાસે હશે તો તમે તમારા સ્વરૂપને ઓળખતા, આત્મતત્વને ઓળખતા, આ બીજા બધાને બહાર મૂકી, જેમ કહ્યું ને બાવનમાં બાવનનો કચરો બહાર કાઢી નાખ્યો અને એની અંદર પછી જે બાકી રહ્યું એ પોતાનું શુદ્ધ સ્વરૂપ, એ અવર્ણનીય છે, એને શબ્દથી ના વર્ણવી શકાય, એને આંખથી ન જોઈ શકાય, કાનથી એને નહીં સાંભળી શકાય, અનિર્વચનીય. ત્યાં ઇન્દ્રિયો પણ પાછી પડી જશે કારણ કે એની શક્તિ નથી. એની એટલી ક્ષમતા હોય તો જોઈ શકે, સૂર્યની સામે નરી આંખો જોવા જઈશું તો છે આંખની તાકાત છે, સીધું સૂર્ય સામે જોઈ શકાશે, એટલી આંખ નબળી છે. એમ આત્મ તેજને જોવા માટે પણ આપણી નિર્બળતા છતી થઈ જતી, અને એ જે નિર્બળતા છે ઇન્દ્રિયોની આત્મા સુધી પહોંચવાની, કે એને નહીં નહીં માણી શકે, નહીં જોઈ શકે, નહીં સમજાવી કે આ હું આત્મા છું, પણ એને કોઈ સદગુરુ દ્વારા મન સહિત ઇન્દ્રિયો અને એના વિષયોને મહાપુરુષ કોઈ સદગુરુની પાસે મૂકી દેવું પડશે, મહારાજ આને સમજાવો. કોઈક વ્યક્તિ હોય એની પાસે હાથમાં આવી જાય જુદા જુદા દેશનું નાણું કરન્સી, એને ખબર જ ના પડે, આપણને ખબર ના પડે આટલા આટલા મોટા વિશ્વની કઈ કરન્સી છે, એનું શું શું નામ છે, કેટલી કિંમત છે. એટલે કોઈ જાણકાર પાસે જવું પડે, મારી પાસે આટલું છે પણ આને શું કહેવાય, આની કેટલી કિંમત હોય, આ શું છે જરા સમજાવો ને. તો કોઈ ઉકેલનાર, એને સમજનારો અને સમજાવનારો જોઈએ, એની પાસે બેસીશું તો આપણને ઉકેલી આપશે, સમજાવશે કે આની આટલી કિંમત થાય, આ દેશનું નાણું છે અને આ કહેવાય, આનું આ નામ છે. પછી બધું સરળ કહેવું, તારે જે જોઈએ છે એ આટલું થાય. ઉકેલનાર, અને ઉકેલનાર જે કહ્યું ને લાઈફ માસ્ટર માઇન્ડ, જે પોતાની જાતને સમજી શકે હોય એ જ બીજાને સમજાવી શકે.